તારીખ 2/7/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 398 અને 399 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 332
અનુક્રમે લખી છે અમારા જે મનના ભાવો છે પરિણમનના પ્રકારો છે એ બધી વાર્તા તે જણાવવાની ઈચ્છા હતી એટલે કે એમને મળ્યા ત્યારથી પેટ ખોલવાની એમને ભાવ રહેતો હતો આ એક એવો જીવ છે એની પાસે પેટ ખોલવું મળી વિશેષ વાત એ હતી કે એ પ્રકારે અંતરંગ વૃત્તિ અંતરંગ પરિણામોનો સત્સંગ કરતા પોતાને આત્મભાવ વિશેષ આવિર્ભાવ પામતો એટલે એ સુભાગભાઈનો સત્સંગ ઈચ્છતા અને સુભાગભાઈને પણ લાભનું કારણ છે એટલે બે અરસપર સત્સંગને બહુ ઈચ્છતા હતા જણાવવાની ઈચ્છા તે પણ તેનો ઉદય તે તે પ્રકારમાં હતો નહીં એટલે તેમ બન્યું નહીં તમને કહેવાનું નહીં ઈચ્છા એક કોર પડી રહે ઉલ્લેખ મને નથી કર્યો ક્યાંય પોતે ઉલ્લેખ નથી કર્યો એનું કારણ શું કૃપાળુદેવ છે ને એ પૂર્વના આરાધક પુરુષ છે સુભાગભાઈ પૂર્વના આરાધક પુરુષ હોય એવું નથી લાગતું એટલે બેનો ભૂતકાળ તદ્દન જુદો હોય એવું બનવા જોગ છે શું એમનો ભૂતકાળ તદ્દન જુદો જ હોય એવું બનવા જોગ છે સરખો ક્યાંય પેરેલલ હોય એવું નથી લાગતું પણ જોગાનો જોગ આ ભાવમાં એવો થયો છે બે વચ્ચે કે જ્યાં એમને મળ્યા ત્યાં એ પોતે જ પુરુષાર્થને સન્મુખ થઈને અનુભવ દશામાં આવી ગયા એટલે એમને એમ થયું કે આ જીવની પાત્રતા ને યોગ્યતા કોઈ એવી છે કે આ જીવને અંદરથી પરિણામ આવિર્ભૂત થઈ જાય છે સ્વરૂપના એટલે એ એમને જે કમાણી થઈ એ વેપાર વધારવાનું કામ ચાલ્યું સુભાષભાઈ તો જરૂરિયાતવાળા હતા જ એ તો ઘણી જરૂરિયાત વાળા હતા પણ એ ગોતતા હતા કોઈ સત્પુરુષને અને ગોતતા ગોતતા જિંદગી નીકળી ગઈ ઘટપણ આવી ગયું વૃદ્ધાવસ્થા પતી ગયા એમાં વળી એમને આ સત્પુરુષ મળ્યા એટલે એમને એમ થઈ ગયું કે મને ભગવાન મળી ગયા બસ ખલાસ મારે આખી જિંદગીમાં જે અભિલાષા હતી બસ મારી અભિલાષા પૂર્ણ એટલે એમને કૃપાળુદેવ પાસેથી પણ ખૂબ ખૂબ મળ્યું છે ઠેઠ સુધી એવું મળ્યું કે એમનું જન્મ મરણના ફેરા ટળી ગયા અને એ વિશ્વાસ એમને પહેલેથી આવેલો એ વગર એટલો એમને પોતાને એટેચમેન્ટ ન થાય ભગવાન મળી ગયા એનો અર્થ હું તરી જઈશ હવે આ પુરુષથી હું તરી જઈશ હવે મને હું નહીં રખડું અંદરથી એને આત્માનો પોકાર આવી જાય ભણકારો આવી જાય છે કે હું કરી દઈશ એટલે પછી એનો આત્મા એની સાથે અભેદ બુદ્ધિ સાથે દે છે એનું એનું ચિત્ત બીજે ક્યાંય કામ જ ના કરે એક જ જગ્યાએ કામ કરે શું કહે છે હમણાં તે ઉદય જણાવવા યોગ્ય થવાથી સંક્ષેપે જણાવ્યો છે જે વારંવાર વિચારવાને અર્થે તમને લેખો છે તમે થોડોક આ વાતો ઉપર વિચાર કરજો વારંવાર વિચાર થતું હતું એવું સુભાષભાઈને કૃપાળુદેવ પ્રત્યેની ભક્તિથી નિર્મળતા બહુ સારી આવી એ નિર્મળતાને વશ એમની જે વિચારધારા હતી એ વિચારધારામાં કોઈ કોઈ વાતો એવી હતી કે કૃપાળુદેવને આશ્ચર્ય થાય કે ઓહો તમને આવું ઉગે છે અંદરથી એટલે એ પોતે એને હંમેશા સપોર્ટ કરતા, એને હંમેશા રિસ્પોન્સ આપતા કે તમે આ વાત વારંવાર વિચારજો. એમને ખાતરી હતી કે એમના આત્મામાંથી કોઈ એવી વાત નીકળશે કે મને પણ વિશેષ મારા ભાવમાં આવિર્ભાવ થવાનું કારણ બનશે. એમ અરસપરસ બેને લાગનું કારણ બનતું હતું. આવા ભાવો જ્ઞાનીને જ હોય અથવા જ્ઞાનીના સંગમાં આવેલા જીવને જ હોય, એટલે એનો અર્થ જે ભવિષ્યમાં જ્ઞાની થવાના હોય એને જ હોય, એની પેરેલલ લાઈન શરૂ થાય છે. જ્ઞાની જીવી જ એને પેરેલલ લાઈન શરૂ થાય છે. કોઈ અંશે, કોઈને વધુ અંશે, કોઈને ઓછા અંશે, પણ એવું શરૂ થાય છે ખરું, એવું બને છે ખરું. બહુ વિચાર કરી સૂક્ષ્મપણે હૃદયમાં નિર્ધાર રાખવા યોગ્ય પ્રકાર એમાં લિખિત થયેલ છે. બહુ વિચાર કરીને સૂક્ષ્મપણે હૃદયમાં નિર્ધાર રાખવા યોગ્ય પ્રકાર એમાં લિખિત થયેલ, પોતાની અંતરંગ દશાની વાતો કરે છે. અને એ સૌભાગભાઈ જે સમજી શકે બીજો કોઈ ન સમજી શકે, એટલે તમને પણ કેટલું લાભનું કારણ છે. આ બધું લખ્યું છે એમાં ખાલી મારી કથા કરે છે એવું નથી, તમને પણ અમુક નિર્ધાર થાય હૃદયમાં, તમને લાભનું કારણ થાય એવી વાત પણ છે એની અંદર. તમે અને ગોસળિયા સિવાય આ પત્રની વિગત જાણવાને બીજા જોગ જીવ એટલે યોગ્ય જીવ હાલ તમારી પાસે નથી. સુભાગભાઈના પરિચયમાં પણ કેટલાક મુમુક્ષુ આવેલા અંબાલાલભાઈ ને બધા, બીજા કોઈ યોગ્ય જીવો નથી એમ કે તમે આ વાત બીજા મુમુક્ષુને પણ કહેતો. અમારે મનની વાત તમને લખી છે બહુ બધું, તમે ગોસળિયાને કહેજો. એમને જરા ગાઢ મિત્રતા હતી, ગોસળિયાને અને સુભાગભાઈ ને ઘણી મિત્રતા સારી હતી, એમને કહેજો. કૃપાળુ દેવના જ્ઞાનમાં એવું છે કે એને નુકસાન નહીં થાય, બીજાને કદાચ નુકસાન પણ થાય એ દ્રષ્ટિ. હજી તો અંબાલાલભાઈની શરૂઆત હશે મને એમ છે. આ બે વર્ષ હજી ભાઈને થયા છે સુભાગભાઈને, તો અંબાલાલભાઈની પણ સાવ શરૂઆત હશે. શરૂઆતમાં એટલી યોગ્યતા ન હોય ને પાછળથી સંગ સત્સંગ વધારે મળવાથી એમની યોગ્યતા વિશેષપણે આગળ વધી હોય એવું પણ બનવા જોગ છે. કેમકે એક વ્યક્તિના બધા જ સ્ટેજ સરખા, બધી બધા કાળમાં સરખા ન હોય, શરૂઆતમાં બીજો પ્રકાર હોય પછી બીજો પ્રકાર હોય એવું પણ બને ને. એટલે હાલ નથી એમ કીધું, હાલ બીજા જોગ જીવ નથી. આ વાત સાંભળવા માટે કે વિચારવા માટે બીજા જોગ યોગ્ય જીવ હાલમાં તમારી સમજમાં કોઈ નથી, એના માટે તમારે ન કહેવું. આટલી વાત સ્મરણ રાખવા લખી છે એટલે તમે યાદ ભૂલતા નહીં, સ્મરણ રાખવા એટલે ભૂલતા નહીં એનો અર્થ એમ. કોઈ વાતમાં શબ્દોના સંક્ષેપણાથી એમ ભાસી શકે એવું હોય કે અમને કોઈ પ્રકારની કઈક હજુ સંસારની સુખવૃત્તિ છે, તો તે અર્થ ફરી વિચારવા યોગ્ય છે. હવે અમારે કેટલીક અમારા ઉદયની વાતો લખી સ્ત્રીઆદિકની, મા બાપની વગેરે, તો કઈક અમને એમના પ્રત્યેથી કઈ સુખ મળે એવી અમારી વૃત્તિ ઊંડે ઊંડે હશે એવું કઈ તમને લાગી આવે, તો આ વાત બે વાર ફરીને વિચારજો. બિલકુલ એવું નથી એમ કે છે, એ વાત તમે ફરીને વિચારજો, એવું કઈ નથી. નિશ્ચય છે કે ત્રણેય કાળને વિશે અમારા સંબંધમાં તે ભાસવું આરોપિત જાણવા યોગ્ય છે. એવું આરોપ ભૂલથી પણ તમે નહીં કરતા, એવું તમને ભાસે તો આરોપ થયો છે એમ સમજી લેજો અમારા. કેમ કે અમે નિષ્કામ છીએ એટલે નિષ્કામ છીએ, અમને અમારા કુટુંબી પ્રત્યે કોઈ એટેચમેન્ટ નથી. એ જીવો આવ્યા છે સંઘમાં એનું પણ, એના પ્રત્યે પણ અનુકંપા જ રહીએ છે, જે બીજા પ્રત્યે રહીએ છે. અને એક પત્ર મેં બહુ સરસ લખ્યો છે કે જે જીવો બીજા જીવો પ્રત્યે જે ભાવ છે, અમારા આત્માનો અમને જે ભાવ છે એ જ બીજા જીવો પ્રત્યે ભાવ છે, અને બીજા જીવો પ્રત્યે જે ભાવ છે અનુકંપાનો એવો જ અમારો આત્માની. પછી કુટુંબનું લીખો છે, રાખે, જેવા કુટુંબ પ્રત્યે છે એવું જ બીજા મુમુક્ષુ પ્રત્યે છે. કોઈ મુમુક્ષુ પ્રત્યે કદાચ વિશેષ લાગણી કે ભાવ તમને દેખાય તો તેની યોગ્યતા વધારે છે એવું તો સમજી લેવું. એમ કરીને થોડોક ભેદ પાડ્યો છે. બાકી બધાને અમારે તો સમભાવ છે બધા. તો નિશ્ચય છે કે ત્રણેય કાળને વિશે અમારા સંબંધમાં તે ભાષનું આરોપિત જાણવા યોગ્ય છે. અર્થાત સંસાર સુખ વૃત્તિથી નિરંતર ઉદાસપણું છે. કોઈની પાસેથી કોઈ અપેક્ષા અમારી જે કાંઈ અમારા નિમિત્તે એમને પ્રાપ્તિ થાય છે એ તો એમના પ્રારબ્ધને કારણે થાય, અમને એની સામે કોઈ અપેક્ષા નથી. આ વાક્યો કઈ તમ સંબંધી નો ઓછો નિશ્ચય અમ પ્રત્યે છે અથવા હશે તો નિવૃત્ત થશે એમ જાણીને લખ્યા નથી. કઈ તમને અમારા પ્રત્યેનો કઈ શંકા વાળો નિશ્ચય હશે કે ઓછો નિશ્ચય હશે માટે આ વાત તમને જણાવે એ અમારો હેતુ નથી. અમારા હૃદયમાં ખાતરી છે કે તમે અમને શું માનો છો. અમારા પ્રત્યેનો નિશ્ચય તમારો જે અડગ છે એ અમને ખાતરી છે. એ કોઈ પાકો કરાવવા માટે વાત નથી કે કાચો છે તો પાકો કરાવીએ, એટલા માટે આ વાત નથી. અન્ય હેતુ એ લેખા છે, અન્ય હેતુ એટલે તમે એમાંથી પણ કંઈક આત્મકલ્યાણ ને પરમાર્થિક બોધ લેશો એવા હેતુ છે લેખા છે. કોઈ અમારા માટે કોઈ દ્રઢતા કરાવવા માટે વાત લખી છે એવું નથી. એ પ્રકારે વિચારવા યોગ્ય, વારંવાર વિચારી હૃદયમાં નિર્ધાર કરવા યોગ્ય વાર્તા સંક્ષેપે કરી અહીં તો પરિસમાપ્ત થાય છે. આ વાત છે એ વિચારવા માટે, વારંવાર વિચારીને હૃદયમાં એ કંઈક પારમાર્થિક લાભનો નિર્ધાર થાય એટલું કરવા માટે સંક્ષેપે કરીને લખી અને અહીંયા સમાપ્ત કરીએ છીએ. એટલે એમને ટૂંકમાં કહી શકાય કે બળવાન ઉપાધિ યોગમાં કુટુંબાદી પ્રત્યેના પરિણામો સંબંધીને વેપાર સંબંધી વાતો જણાવીને ખરેખર એમણે પોતાના અંતરંગ પરિણામો આત્મ પરિણામોનું પ્રદર્શન કરાવ્યું છે, દર્શન કરાવ્યું છે કે જે દર્શન કરવાથી દર્શન કરનારને પારમાર્થિક લાભ થાય. હા, એવી હેતુથી એમણે આટલો વિસ્તાર કર્યો. આ પ્રસંગ સિવાય બીજા જૂજ પ્રસંગનું લખવું કરીએ તો થાય એમ છે, તથાપિ તે બાકી રાખી આ પત્ર પરિસમાપ્ત કરવું યોગ્ય ભાષે. પછી કોઈ કોઈ વાત વિચારમાં આવી હશે તો કાંઈ નહીં, અત્યારે કાંઈ નહીં એમ કરીને બંધ રાખીશું. લખતા લખતા જે પરિણામ આવે છે ને એ કહી દે છે ખુલ્લા. બીજા પ્રસંગ નો વિકલ્પ આવ્યો પણ હવે એમ થાય છે કઈ તો મૂકી દઈએ છીએ. જગતમાં કોઈ પણ પ્રકારથી જેની કોઈ પણ જીવ પ્રત્યે ભેદ દ્રષ્ટિ નથી, ભેદ એટલે પારકાપણા અનુકંપા નહીં આવી, ભેદ એટલે શું વેરો વંચો તફાવત કે આના પ્રત્યે વધારે ને આના પ્રત્યે વધારે એમ એવી મારી દ્રષ્ટિ. જગતમાં કોઈ પ્રકારથી જેની કોઈ પણ જીવ પ્રત્યે સંભાવ કેવો આવ્યો છે, ભેદ દ્રષ્ટિ નથી એટલે ઓછા વચ્ચે પ્રમાણમાં ભેદ પાડતા નથી એવા શ્રી પોતે આત્મ સ્વરૂપ નિષ્કામ આત્મ સ્વરૂપના નમસ્કાર પ્રાપ્ત થાય. પોતે કંઈક શબ્દ ઊંચો વાપરો છે એટલે સંપાદન કરનારે એમ શું કાવડી 680 માંથી ફણગા ફૂટે છે ને, તો વળી નવા નવા ફણગા ફૂટે. પોતે કોઈ વાર પોતાના માટે ઘણા ઊંચા શબ્દો લખતા હતા અને એ યોગ્ય જ હતા, એવા જ એમના ભાવો હતા ને એવા જ શબ્દો એ લખતા હતા. પણ બીજા સહન ન કરી શકે, લોકો સહન ન કરી શકે, પછી ખાલી જગ્યા મૂકી દીધી. ઉદાસીન શબ્દનો અર્થ સમપણું છે. અહીંયા જ્યાં ઉદાસીન શબ્દ ક્યાંક ક્યાંક ઇન્વર્ટેડ કોમામાં વાપર્યો છે એનો અર્થ વૈરાગ્ય નથી પણ સંભાવ છે, વિતરાગ ભાવ છે. એમ ગણો, ઇષ્ટનિષ્ઠ પણ વગરનો, એકદમ રાગદ્વેષ વગરનો વિતરાગ ભાવ, એને અહીંયા માં ઉદાસીન પણ કહીએ છીએ. એ રીતે અહીંયા 398 પત્ર પૂરો થયો. પછી 399 લઈએ. બધા પત્રો આપણે વાંચ્યા નથી સ્વાધ્યાયમાં, એટલે નવા નવા લઈએ છીએ. ચાલુ સ્વાધ્યાયમાં તો જે બહુ સારા સારા સિલેક્ટેડ પત્રો છે એ લેવાય છે, પણ આવા વચ્ચેના પત્રો છોડી દેવાય છે. અમે હમણાં થોડા થોડા નવા પત્રો લેવાય એમ વિચાર્યું, કેમ કે એમાં પણ જે પરમાર્થ છે એ ઘણા પત્રોમાં જુદા જુદા એંગલથી પરમાર્થ જે વ્યક્ત થયો છે એ જરાક ઊંડી સમજણવાળાને વધારે લાભનું કારણ થાય. એ વિષયમાં સમજણ ઊંડી થાય તો લાભનું કારણ થાય. અહીંયા એમને પોતે નથી કહેવા માંગતા, પોતે ને ઉદાસીન ઇન્વર્ટેડ કોમામાં શબ્દ વાપરો છો ને, આપણે ફરી ન દઈએ. નીચેથી બીજો પેરેગ્રાફ જે એમણે લખ્યું ને, મા બાપ આદિ ઉપકારના ઉપકારી થયા ને એ બધું, અને જેની જે કામના છે તે પ્રાર્થના ઉદીમાં જે પ્રકારે પ્રાપ્ત થવી સર્જિત છે તે પ્રકારે થાય ત્યાં સુધી નિવૃત્તિ ગ્રહણ કરતા પણ જીવ ઉદાસીન છે. એટલે નિવૃત્તિનો રાગ છે એ અહીંયા નથી, અને પ્રવૃત્તિનો રાગ છે એ પણ અહીંયા નથી, એમ કેવું છે. વિતરાગ ભાવે છે છે ને, જે પ્રાપ્તિ થવી હશે અમારા નિમિત્તે, અમારે મન વચન કાયાના યોગની પ્રવૃત્તિ એને થઈ પડશે. અમને થાય તો ઠીક, ન થાય તો ઠીક, અમારે તો વિતરાગ ભાવ છે એમ કેવું. અને એ બધી પ્રવૃત્તિ થાય છે તો અમે નિવૃત્તિ નથી થતી એનું શું, તો કે એમાં વિતરાગ ભાવ છે. ઠીક, આ એક જ્ઞાન દશાની સૂક્ષ્મતા છે. મેં જ્ઞાની ને પણ બે બાજુના પરિણામ ચાલતા હોય, એક બાજુ નિવૃત્તિ લેવી પ્રવૃત્તિ ન કરવી, બીજી બાજુ એથી પણ ઉદાસીન પણ એટલે જ્ઞાતા દ્રષ્ટા ભાવ વિતરાગ ભાવ. તો પ્રવૃત્તિમાં હોય તો જ્ઞાતા, નિવૃત્તિમાં હોય તો જ્ઞાતા, કેમ કે બે ઉદય છે અને ઉદય પ્રત્યે મારો વિતરાગ ભાવ છે જ્ઞાતા દ્રષ્ટા ભાવ. હા, એક એવી લાઈન ચાલતી હોય છે. એટલે એ પ્રવૃત્તિની વાત કરે ત્યારે લોકોને એમ થાય કે ભાઈ તો ઉદય હશે એટલે પ્રવૃત્તિ તો, નિવૃત્તિની વાત, હા બરાબર છે, નિવૃત્તિ તો લેવી જ જોઈએ. જો જ્ઞાનીની નિવૃત્તિના ભાવ આવે છે, પક્ષ છે ને, કેટલાકને પ્રવૃત્તિનો પક્ષ ને નિવૃત્તિનો પક્ષ હોય, મુમુક્ષુઓને તો એવા જ્ઞાની પાછળ નિવૃત્તિની પોતાની ભાવના વ્યક્ત કરતા હોય. પણ જ્ઞાનીને પ્રવૃત્તિ નિવૃત્તિ બેમાં વિતરાગતા છે એ વાત સમજવા જેવી છે. વાત એ સમજવા જેવી છે, એ કેવી રીતે થતું હશે, તો એ પણ થાય છે. એ પણ એમની મુખ્ય વૃત્તિ આ છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ બે ઉદય ભાવ છે ને, ગૌણ વૃત્તિ છે. મુખ્ય વૃત્તિ તો વિતરાગ ભાવ છે, એ જ્ઞાન દશા છે. અને સળંગેનું કોર્ડિનેશન નું આખું પિક્ચર સમજાઈને જ્ઞાન દશા પ્રત્યે જે બહુમાન આવે ત્યારે એની ઓળખાણ છે એમ કહેવાય. એવી વાતો છે. હા, એ અમને એમ પેલામાં લીધું છે, મોક્ષમાળામાં પાઠોમાં લીધું છે. એ તો બરાબર છે કે પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં ઈચ્છવા યોગ્ય તો નિવૃત્તિ છે, પણ આ જરા એક સુપ્રીમ ક્વોલિટીનો પાછો સ્ટેજ છે. 408માં લીધું છે, ઉદયના ક્રમમાં કોઈ પણ ફેરફાર કરવાની ઈચ્છા રહી નથી. 408મો જે પત્ર છે એ આ વાત ઉપર બહુ મંથન ચાલેલું, પહેલું પહેલું મંથન અહીંથી શરૂ કહેવા શું માંગે છે. ઉદયના ક્રમમાં નિવૃત્ત ન થવું એટલે એમને સંસાર નથી છોડવો, ઉદયમાં તો સંસાર છે એવું તો હોય નહીં, તો પછી શું કહેવા માંગે છે. આ મંથનનો વિષય છે, સીધી વાત છે. કે સંસારમાં રહેવા માટે આ બધી વાતો નથી આવતી આપણી સામે, તો સંસારથી મુક્ત થનાર જીવ છે. કે છે કે ઉદયના ક્રમમાં ફેરફાર કરવાની ઈચ્છા રહી નથી. ઉદયના ક્રમમાં તો એક પછી એક પૂર્વે બાંધેલા કર્મના સંસારના પ્રસંગો છે. અર્થું પણ કેમ કે એ વખતે એ વાત નહોતી સમજાતી કે સમ્યક પ્રકારે વેદવું એટલે શું. એ વાત જયારે સમજાણી કે સમ્યક પ્રકારે વેદવું એટલે આમ, પછી ખ્યાલ આવી ગયો તો પછી હવે ઉદયના ક્રમમાં જે ચાલવું હોય એ ચાલો, આપણે જ્ઞાતા દ્રષ્ટા છે. પછી સમાધાન આવી ગયું એ વાત સમજાણી ત્યારે. પેલા ખૂબ મંથન કર્યું, કહેવામાં કાંઈક વાત ઊંડી છે, આમ કાંઈક વાત ઊંડી છે, સમજવા માટે ઊંડામાં જવું, ઊંડે જવું પડશે, સમજવા ઊંડે જવું પડશે. હા, સમજાતું નથી હજી. એટલે એ રીતે ઊંડા ઉતરવા માથું મારવાની પ્રવૃત્તિ ચાલતી હતી અંદરમાં. હવે રાગ ત્યારે કહેવાય કે એમાં પરમાર્થ ગૌણ થતો હોય તો, અને ભાવના ત્યારે કહેવાય કે એમાં પરમાર્થ મુખ્ય થતો હોય તો. ભાવના ને રાગમાં આ તફાવત છે. રાગ છે એ પરાશ્રિત છે, ભાવના છે સ્વાશ્રિત છે. આ ફેર છે, બે વચ્ચે આ ફરક છે. એટલે રાગ ને ભાવના ને એક માનવા લઈ જાય વિચારે. અને ભાવનાના સ્ટેજ ઘણા છે, ગુણસ્થાન અનુસાર અને મુમુક્ષુની ભૂમિકા અનુસાર પ્રકાર ઘણા છે, એટલે દરેકની ચર્ચા જુદી જુદી થાય. પણ ભાવના છે એ ભાવના છે, રાગ નથી. એ સિદ્ધાંતિક વાત છે. એટલે રાગને ભાવનામાં ખતવાય નહીં, અને ભાવનાને રાગમાં ખતવાય. રાગ છે આત્મકલ્યાણ બાજુ વળતો અને કંઈક પ્રેરતો, કંઈક ઉલ્લસિત થતો ભાવ છે, ભાવના છે. રાગમાં એ સિમ્પટમ્સ નથી, એ ચિહ્ન નથી રાગમાં, એમ ફેર પડે છે. એટલે બધા આત્મકલ્યાણની ઈચ્છા કરનારા રાગમાંય નથી ને બધા ભાવનામાંય નથી. દરેકનો પ્રકાર સમજવો જોઈએ, જેવો જે હોય તે એમ છે. મુમુક્ષુ જન સત્સંગમાં હોય તો નિરંતર ઉલ્લાસિત પરિણામમાં રહી આત્મસાધન અલ્પકાળમાં કરી શકે છે એ વાર્તા યથાર્થ છે. મલાલભાઈને પત્ર લખી રહ્યા છે કે મુમુક્ષુ જન સત્સંગમાં હોય તો એ નિરંતર ઉલ્લાસિત પરિણામમાં રહીને આત્મસાધન અલ્પકાળમાં કરી શકે આ સત્સંગનો ફાયદો અથવા લાભ છે. એ વાત યથાર્થ છે. તેમજ સત્સંગના અભાવમાં સંપરિણતિ રહેવી એ વિકટ છે, સરખી પર સરખા પરિણામ રહેવા એ વિકટ છે. સત્સંગ છૂટ્યો કે પરિણામના ઠેકાણા રહેવા મુશ્કેલ છે. તથાપિ એમ કરવામાં જ આત્મસાધન રહ્યો હોવાથી ગમે તેવા માઠા નિમિત્તોમાં પણ જે પ્રકારે સંપરિણતિ આવે તે પ્રકારે વર્તવું એ જ યોગ્ય છે. એમ કરવામાં એટલે સત્સંગમાં રહેવામાં આત્મસાધન રહ્યું હોવાથી ગમે તે માઠા નિમિત્તોમાં સત્સંગ ન હોય ત્યારે પણ જે પ્રકારે પરિણામમાં સંપૃક્તિ રહે એ પ્રકારનો પુરુષાર્થ યોગ્ય છે, એમ જ કરવું યોગ્ય છે. જ્ઞાનીના આશ્રયમાં નિરંતર વાસ હોય તો સહજ સાધન વડે પણ સમપરિણામ પ્રાપ્ત હોય છે. આ મોટો ફાયદો પ્રત્યક્ષ યોગનો છે કે જો જીવ જ્ઞાનીના આશ્રયમાં હોય તો આશ્રયનો શું થાય, આધાર લેતો હોય, જ્ઞાનીનું અવલંબન લેતો હોય, એનો આધાર લેતો હોય, એની આજ્ઞામાં આજ્ઞા આશ્રિતને વર્તતો હોય તો નિરંતર વાસ હોય, આશ્રયમાં નિરંતર વાસ હોય, એવો એવો ભાવ નિરંતર રહેતો હોય તો સહજ સાધન વડે પણ સમ પરિણામ હોય છે, અલ્પ સાધનમાં પણ એને પરિણામ સારા રહે. આશ્રય ભાવનાનો, આશ્રય ભાવનાનો બહુ મોટો લાભ છે. એમાં તો નિર્વિવાદતા છે, એ તો કોઈ વિવાદ કરવા જેવો વિષય પણ નથી. પણ જ્યારે પૂર્વકર્મના નિબંધનથી અનુકૂળ નહીં એવા નિમિત્તમાં નિવાસ પ્રાપ્ત થયો છે, એ પોતાનો પ્રારબ્ધ છે, પોતાનો અપરાધને લઈને પ્રતિકૂળ નિમિત્તોમાં પણ વાસ થયો છે, ત્યારે ગમે તેમ કરીને પણ તેના પ્રત્યે અદ્વેષ પરિણામ રહે એમ પ્રવર્તવું, એ જ અમારી વૃત્તિ છે અને એ જ અમારી શિક્ષા છે, શિખામણ છે. તો પછી એ પ્રસંગોમાં એ નિમિત્તો પ્રત્યે દ્વેષ ન થાય એમ વર્તવું, એ જ અમારી અમારી વૃત્તિ એવી છે અને અમારી શિક્ષા પણ એવી છે કે દ્વેષ નહીં થવો, કારણ કે પોતાનો ઉદય પોતાના અપરાધથી છે, બીજાના અપરાધથી. ઉદયકો ઉનકી યોગ્યતા સે હોતે હૈ, ઉદય હમરે કર્મ સે આતા હૈ, કેમ કે હમ વો નહીં જાને દેતે, ઇસકા મતલબ ક્યા હૈ કે અપને કો અંતરાય હોયગા, તો હમને કભી કિસી કો અંતરાય ડાલા હોગા, તભી તો હમારી એ પરિસ્થિતિ આતી હૈ સામને. અબ ઉસ બાત કો દેખતે હુએ કિસી કો અંતરાય હમ નહીં ડાલેંગે, વો એક નિશ્ચય કર લેના ચાહીએ. દૂસરા કે અપની ભાવના હોગી તો અંતરાય કોઈ રહેને વાલા નહીં હૈ, ભાવનાની ઉગ્રતા અંતરાયને દૂર કરે છે. અંતરાયને કોણ દૂર કરે? માનો કે કોઈ જીવને એવો દ્રઢ પ્રકાર હોય કે આને સત્સંગમાં અંતરાય નાખવા નાખવા, સત્સંગ ન થવા દેવો, પણ ભાવનાની ઉગ્રતા હોય તો ઓલાના એ પ્રકારના જોરવાળા પરિણામ કામ ન કરે. એવો જ કોઈ ઉદય ફેરફાર થઈ જાય કે પેલો નિષ્ફળ જાય અને આને સત્સંગ મળી જાય, એ ભાવનાના બળમાં ઘણો, એ ભાવના પોતાની જે કામ કરે છે એ જેટલી બળવાન એટલું પોતાને બહારમાં પણ ફેરફાર થઈ જાય છે. અંતરમાં તો લાભ થાય જ છે, બહારમાં પણ ફેરફાર તીવ્ર ભાવના. આપણે સુગાનીજીનો દ્રષ્ટાંત લઈએ તો એમને એ ખ્યાલ નહોતો જતો કે મારે કોઈ સત્પુરુષને શોધીને એના ચરણમાં, ભાવના બહુ ઉગ્ર થઈ, એવી ઉગ્ર થઈ, એવી ઉગ્ર થઈ ચરમસીમાએ પહોંચી કે પ્રાણ છૂટી જાય સત્પુરુષનો યોગથી. એ કુદરતને કુદરત બંધાયેલી છે. તુજી બેનશ્રી 21ના વચનામૃતમાં એ વાત કરે છે કે ભાવના સાથે કુદરત બંધાયેલી છે, કુદરત એની દાસી છે, એનો એનો અંતરાય ઉડી જશે, એનો અંતરાય ઉડી જશે. હવે એ બધું એમને ક્યાંથી કીધું? એમણે તો એટલું બધું એ વાતને સપોર્ટ કરે છે. અનંત તીર્થંકરો થી કહેવાયેલી આ વાત છે, આ વાત અનંત તીર્થંકરો એ કહેલી છે. એક તીર્થંકર ને એમણે તો ભૂતકાળનું જાતિ સ્મરણ એક સુમેન્દ્ર સ્વામી ને જ હતું, અનંત ને જોડ્યા છે એમણે. ક્યાંથી કાઢી વાત? આત્મા એમનું ભાવનાનું બળ એવું હતું, એવું હતું કે 15 વર્ષની નાની ઉંમરે ઘર છોડીને ભાગ્યા. આત્મકલ્યાણની ભાવના છે એ કરાચીમાં સત્સંગ નથી, સત્સંગ મળે તો આપણા દેશમાંથી આ દેશમાં રહેવાય નહીં, કોઈ પણ ભોગે રહેવાય નહીં. શું રહેવાય નહીં? એમ ઉપર ઉપરથી નહીં, કોઈ પણ ભોગે રહેવાય નહીં. તો કે શાસ્ત્રો અહીંયા છે તો મૂકો ચોકડી, બેન અહીંયા ઉછેરે છે કે મૂકો ચોકડી. શું થશે કે થવું હશે તે થશે, ભાવના જોતી નથી. મને કાલે શું પ્રતિકૂળતા ઊભી થશે એ ભાવના જોતી નથી, અને એનું નામ ભાવના કરે છે. અનુકૂળતા પ્રતિકૂળતાને ગોતે ને ડરે એ ભાવનાનો પ્રકાર જ નથી. એટલે એમને એવી ભાવના છે, ત્યારે કપડે નીકળી ગયા. કાલે કપડા ક્યાં પહેરશો એ વિચાર નથી કર્યો. ખાશું એવી છે, કઈ ખાવાનું હારે પાણીની બોટલ હારે લીધી નથી. ભૂખ્યા તરસા દોઢ દિવસ ટ્રેનમાં બેસી રહ્યા છે. એ ગુજરાતી મોટી ઉંમરના આરે હતા, એ વારંવાર કંઈક બેટા કાંઈક તું લઈ લે ને, તું કંઈક બેટા કાંઈક લઈ લે ને, તું એમને બેઠે છું. રાત્રે ઊંઘે નહીં, એકલા હતા, રાત્રે ઊંઘે નહીં, દિવસે કોઈને હારે બોલે નહીં. એ ખુરખુણામાં વહી રહ્યા વહી રહ્યા ગાડીના ફાટિયા ઉપર દોઢ દિવસ ખાધા પીધા. બળ ભાવનાનો હતો, એ ભાવના સફળ થઈ. ગુરુદેવ જેવા ગુરુદેવ મળ્યા, અને સમ્યક દર્શન જેવું સમ્યક દર્શન પણ મળ્યું. એ ભાવનાનો પાયો, પાયો શેનો છે? ભાવનાનો પાયો બહુ મજબૂત છે. હા, અને ભાવના માટે એમણે શું લખ્યું કે 14 બ્રહ્માંડ ને શૂન્ય થવું પડશે. ક્યાંથી લખ્યું? કે મારી ભાવના જોઈને લખ્યું. ભલે એવી રીતે ન બોલે, બોલવામાં બહુ નરમ હતા, નમ્ર હતા, પણ એ વાતો એમાંથી નીકળે છે કે મારી ભાવનામાંથી કહું છું કે 14 બ્રહ્માંડ ને શૂન્ય થવું પડે ભાવના પાસે. આ ભાવના નિષ્ફળ પણ એ એમણે અનંત તીર્થંકરો થી કહેવાયેલી વાત છે એમ કરીને અનંત તીર્થંકરો ને વચ્ચે નાખ્યા છે એ વાત કહેવા માટે. એવી જબરદસ્ત વાત છે, અને પહેલેથી છેલ્લે સુધી ભાવના જ કામ કરે છે. આદિ મધ્ય અંતમાં ભાવના જ છે. એક પ્રકાર ઉભો થાય જીવ, એ તો બધું આપોઆપ જ છે. સર્વ સાધન આપોઆપ છે, ને બધા અંતરે દૂર થઈ જાય. શું કે છે? ટાઈમ તો થઈ ગયો, ટાઈમ થઈ ગયો છે. એટલે એમ કેવું છે એમનું કે પ્રતિકૂળ પ્રસંગોમાં પણ અદ્વેષ પરિણામે પરિણામ રહે એમ પ્રવર્તવું, એમ વર્તવું, એ અમારી વૃત્તિ છે, એ અમારો અભિપ્રાય છે. અમારી અમારા એવા પ્રકાર પરિણામના છે, અને બીજાને પણ અમે એ જ શિક્ષા આપીએ છીએ, બીજી શિક્ષા નથી આપતા. પછી બાકીનો સેશન્સ છે કાલના સાંજે.